તારીખ 22/4/1987, પૂજ્ય બેનશીના વચનામૃત બોલ નંબર 96 અને 97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 73.
આત્મા જ એક સાર છે, બીજું બધું નિસાર છે, એ વિશે જાણતો હતો. ત્રણ લોકમાં સર્વ દ્રવ્યો અને સર્વભાવોમાં એ પોતાનું પરમ સ્વરૂપ છે, એ જ સારભૂત છે અને એ જ સુખરૂપ છે. સારભૂત છે એટલે સુખરૂપ છે. એ સિવાય પોતાનું સુખ ક્યાંય નથી, અથવા પોતાના સ્વરૂપને છોડીને 6-5 અજીવ દ્રવ્યો અને 6ઠા બીજા જીવ, અન્ય 6 દ્રવ્યો તરફ ઉપયોગ લંબાવતા એ તરફ ને એ તરફ ઉપયોગને ફેરવતા સુખ નથી થતું પણ દુઃખ થાય છે. જાણવું સ્વભાવ છે પણ પોતામાં રહીને જાણવું એવો સ્વભાવ છે. પરનું અવલંબન લેવું એ સ્વભાવ નથી, એ વિભાવ છે. તેથી પોતાના આત્મા માટે બધા અસાર છે અથવા નિસાર છે, બીજું બધું નિસાર છે. એમાં બધું આવી ગયું, બધામાં જેટલો વિસ્તાર કરવામાં આવે સર્વ દ્રવ્યો સર્વ ભાવો બધું આવી જાય છે. બધી ચિંતા છોડીને એક આત્માની ચિંતા કર, મુખ્યપણે દેહ અને દેહાશ્રિત જેટલા પદાર્થો છે, દેહ સંબંધિત જેટલા પદાર્થો છે, અનુકૂળતા પ્રતિકૂળતા આદિના એ વિષયની જીવ ચિંતા કરે છે અને ચિંતા કરે છે તો પણ એ ચિંતાના વિકલ્પ બધા જ અકાર્યકારી છે, કોઈ પણ વિકલ્પ કાર્યકારી નથી. બધી ચિંતા છોડીને અથવા તે પદાર્થો અસારભૂત છે, આત્માને સુખનું કોઈ કારણ નથી. ઉલટાનું નિમિત્ત થાય છે તો દુઃખમાં નિમિત્ત થાય છે, સુખમાં કોઈ નિમિત્ત થતા નથી. તેથી સર્વની ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર, આત્માના હિતની ચિંતા કર, આત્માના સુખની ચિંતા કર કે મને કઈ રીતે મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય અથવા અનુભવ થાય, એ એક જ ચિંતા કરવા જેવી છે. એમાંથી આત્માનું હિત થશે, બીજી ચિંતાથી આત્માનું હિત થવાનું સુખ થવાનું કોઈ કારણ નથી. માટે બધી ચિંતા છોડીને એક આત્માની ચિંતા કર. શ્રીમદજી લખે છે કે દેહની અનંતવાર ચિંતા કરી, અનંત ગુણી ચિંતા કરી, અનંતકાળથી ચિંતા કરી, તેથી અનંત ગુણી આત્માની ચિંતા કર. જેટલી કરે છે એનાથી અનંત ગુણી, અથવા આ તો વ્યર્થ ચિંતા છે, એ ચિંતા બેકાર જાય છે, કોઈ કાર્યકારી થતી નથી. કેમ કે વિકલ્પને આધીન કોઈ પદાર્થનું પરિણમન નથી. એક આત્માની ચિંતા કર, એને જ તારા સર્વ પરિણામનું કેન્દ્ર સ્થાન બનાવ, અને એ સિવાય તમામ ઉદયને ગૌણ કરી નાખ, એક સાથે અભાવ થવાનો નથી પણ એને ગૌણ કરતા ક્રમશઃ એ વિકલ્પનો નાશ થાય છે. મોક્ષ માર્ગી જીવ ક્રમે કરીને તેનો નાશ કરે છે ગૌણ કરીને, ગમે તેમ કરીને. ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ ગમે તેમ કરીને એટલે પૂરો પુરુષાર્થ કરીને, અથવા આત્માને વળગવા માટે એ કાર્યની પાછળ પડી જતું, જેમ કોઈ કહે છે આની પાછળ પડી ગયા છે એટલે એને એની જ વાત કરે છે, બીજી વાત કરતા નથી. એમ ગમે તેમ કરીને એટલે પૂરેપૂરા પાછળ પડી જઈને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ એક પોતાના શુદ્ધ ચેતના સ્વરૂપ સ્વસ્વરૂપને વળગ સ્વસ્વરૂપના અનુભવમાં રહે અને એના માટે પૂરો પ્રયત્ન કર. ગમે તેમ કરીને એટલે બધું ગમે તે ગૌણ કરવું હોય તો ગૌણ કર, બહારના ફેરફારોમાં તને કોઈ લાભ નુકસાન નથી. આમ તો બહારમાં લાભ ને નુકસાનની સાવધાનીને લીધે જીવ બાહ્ય પદાર્થમાં અને ઉદયમાં જીવના પરિણામ વળગેલા રહે છે, તેથી આત્માને વળગી શકતા નથી. એ પરિણામ ઉદયને વળગેલા રહેતા હોવાથી આત્માને વળગી શકતા નથી. અહીંયા કહે છે કે એ બધું ગૌણ કરીને આત્માને વળગ, આત્માને મુખ્ય કર, તો જ તું સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. સંસારને મગરની રૂપમાં આપે છે, મગરને મોટું જડબું હોય છે, મોટા મોટા એમાં દાંત હોય છે અને એનો પ્રકૃતિ સ્વભાવ એવો છે કે જેને પકડે એને છોડે નહીં, એનું એટલું બળ છે, શરીર બળ એટલું છે કે જો હાથીને પકડ્યો હોય તો હાથીની તાકાત નથી કે એને છોડાવી શકે. હાથી તો બળવાન પ્રાણી છે, તળાવમાં સરોવરમાં મગર હોય, હાથી સિંહ એવા બળવાન પ્રાણીઓ પાણી પીવા જાય અને જો અંદર મગર જોઈ ગયો હોય કે આ પાણી પીએ છે એનું ધ્યાન નથી, જો પકડ્યો પછી એને છોડાવી શકતા નથી, ઘસડીને અંદર લઈ જાય, પાણીમાં તો ડૂબી જાય, ભૂંજાઈ જાય એટલે તરફડીને મરી જાય. એ રીતે મગર મોટા મોટા પ્રાણીઓનો શિકાર કરે, મનુષ્યનું તો કોઈ બૂતું જ નથી. મનુષ્ય જો મગરના જડવામાં આવ્યો તો એનું તો કોઈ છૂટવાનું શક્તિ નથી. એમ આ સંસારના ઉદયમાન સંયોગ વિયોગ છે એમાં જે જીવ ચિંતા કરીને ફસાયેલો છે, એની ચિંતામાં જે આ જીવ ફસાયેલો છે એ મગરના જડબા જેવી વાત છે, મગરમાં સપડાયેલી વાત છે, મગરમચ્છના મુખમાં આવી ગયો છે. પદ્મ બ્રહ્મલધારી દેવ નિયમસારમાં ભગવાનની ભક્તિ કરતા એવી વાત કરે છે કે આ સંસારને જોતા મધદરિયે મગરમચ્છના મુખમાં પીડ્યા હોય એવી સ્થિતિ છે અમારી. ભગવાનની સામે જોઈને વાત કરે છે, મુક્ત પરમાત્માની સામે જોઈને વાત કરે છે કે આપની મુક્ત દશા જોઈએ છે અને અમારી સંસાર દશાને મીંઢવીએ છીએ, નિર્ગ્રંથ મુનિ છે જંગલવાસી, તો એવી સ્તુતિ કરે છે. આ મધદરિયે મગરના મુખમાંથી છોડાવવા માટે આપની ભક્તિ એક જ અમને શરણભૂત છે, બીજી રીતે આમાં છૂટી શકીએ એવું લાગતો નથી. આવી ભક્તિ કરી છે. વિતરાગતા ઉપાદેય છે ને, તો ભગવાનની વિતરાગતા જોઈને વિતરાગતાની ઉપાદેય ભાન ઉપાદેયતાની એ ભાવના કરે છે કે આ રાગરૂપી સંસારના મગરના મુખમાંથી, મગરના મુખમાં છે એમ નહીં, મધદરીય મગરના મુખમાંથી ક્યારેક એને બગાવું આવે ને છટકી જાય તો પણ મધદરીય ક્યાં જાય માણસ, તો બહુ ઝપટ થી તરવા વાળું પ્રાણી છે. બસ ગમે એમ કરીને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગવું, નિજ ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય પિંડ આત્મા છે, તમામ સંયોગ વિયોગની તુચ્છતા જાણીને, નહીતર ગૌણ નહીં થાય. ગૌણ કરવા હશે તો પણ નહીં ગૌણ થાય, પણ અનંતવાર એ પૂતગળો આવ્યા ને અનંતવાર એ પૂતગળો ગયા. દુષ્પાગને બાસુંદીને મીઠાઈ ખાધા પછી ઉલટી થાય, વોમિટ કરેલું ફરીને ખાય કોઈ, મને ખાધા પછી તરત ઉલટી થાય, તરત જ ઉલટી થાય 5 મિનિટમાં હાથ ધોયા પછી, અને એ જ સ્વાદ ઉલટી કરતા પાછો ફરીને એને જીભ ઉપર આવે, એને એમ થાય કે આ બહુ સારો સ્વાદ આવ્યો હવે ફરીને લઈ લો, કેમ કે એ બહાર નીકળેલું એઠું તુચ્છલા તુચ્છ ભાષે છે, એની તુચ્છતા આવે છે. એમ તમામ પરમાણુ ભોગ ભોગના જેટલા કોઈ પંચેન્દ્રિયના વિષયો છે અનંતવાર ભોગવાઈ ચૂક્યા હોવાને લીધે તુચ્છ છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં એ વાત ગાય છે, સકળ જગત છે એથવત અથવા સ્વપ્ન સમાન. એક તો અનંતવાર ભોગવાયેલા હોવાથી એ સમાન છે, બીજું જેમ સ્વપ્નમાં માત્ર કલ્પના થાય છે વાસ્તવિકતાથી સ્વપ્ન ઘણું દૂર છે, એમ આત્માથી આ ભિન્ન રહેલા પદાર્થો અત્યંત દૂર છે. એની મનોહરતાનું મનોજ્ઞપણાનું માત્ર સ્વપ્ન છે, કલ્પના માત્ર છે, જરા પણ આત્માને એ કામમાં આવતા નથી. એ રીતે એની તુચ્છતા જાણીને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ, આત્માની મહત્તા જાણવી અને બાહ્ય પદાર્થોની તુચ્છતા જાણવી, યથાર્થ ત્યાગમાં એને મહિમાપૂર્વક ત્યાગ કરે છે. મેં આટલા રૂપિયાનું દાન લીધું, મેં 1 લાખ રૂપિયાનું એક સાથે દાન દીધું, એમાં તો તે 1 લાખ રૂપિયાની મહત્તા રાખીને દાન દીધું છે. અહીંયા કહે છે તુચ્છતા જાણવી, એ તુચ્છ વસ્તુ છે. આ દીક્ષા ટાણે ફેંકે છે ને, પૈસા ફેંકે છે, પણ એ જે જમાનામાં શ્રીમંતો ને રાજાઓ દીક્ષા લેતા તેથી રત્નો ઉડાડતા, એનો જે ભંડાર હોય ભલે એકવાર ખાલી થઈ જાય પણ આની કાંઈ કિંમત નથી, એ ઉડાડવા પાછળ ભાવ એવો છે. એ તુચ્છ પદાર્થો છે, આત્માને એની કોઈ કિંમત નથી. ગમે તેમ કરીને એટલે આત્માની મુખ્યતા લાવીને પૂરેપૂરો પાછળ પડીને દિન રાત એની ચિંતામાં રહીને આત્માને વળગ, તો જ તું સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. સંસારરૂપી મગરમચ્છ છે એવો પકડાયેલો છું તું ઉદય ભાવમાં અનાદિથી, કે એક ક્ષણ માટે પણ એમાંથી છૂટી શકતો નથી, એક ક્ષણ માટે પણ નહીં. આ તો પોતે પોતાને લક્ષમાં લઈને વિચાર કરે તો આ બધા વચનો અમૃત જેવા છે. પોતાને લક્ષમાં લઈને વિચાર કરે કે આ જીવના પરિણામ ઉદયમાં કેટલા રોકાય છે, 24 કલાકનો આજે મેળ મેળવે, એમ મેળ મેળવે તો ખબર પડે, બેલેન્સ મેળવે છે ને, કેશ મેળવે, પેટી કેશ. 24 કલાક ઉદયમાં પરિણામ ફસાયેલા રહે છે, આત્મા તો જાણે છે જ નહીં, એમ એકુર પડ્યો રહે છે ચૈતન્ય સ્વરૂપી આત્મા. સ્વરૂપનું મહિમા કર્યો છે, આત્મા સારભૂત છે એમ કરીને સ્વરૂપનો મહિમા કર્યો છે, અને સંસારમાંથી છૂટવા માટે આત્માને મુખ્ય કરવાનું માર્ગદર્શન આપ્યું છે. એક બોલમાં બે વાત કરી છે, ચાર નીતિમાં બે વિષય આપણે લીધા છે. 97 પરપદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી, એ આસમની વાત કરવી છે. કે કેટલાક જીવો વસ્તુના સ્વરૂપથી અજાણ હોવાને લીધે અથવા સ્વરૂપ જ્ઞાનનો અભાવ હોવાને લીધે એને એમ થાય છે કે પરપદાર્થને હું જાણું છું તેથી મને રાગ દ્વેષ મોહ અને ઉપાધિ થાય છે. અહીંયા કહે છે કે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. પરપદાર્થ જ્ઞાનમાં જણાય, જાણતાનો અર્થ એ છે, અવલંબન લેવું એ તો અનુકૂળ નથી જ્ઞાનનું, પણ પરપદાર્થ જ્ઞાનમાં જણાય તેથી કાંઈ જ્ઞાનમાં ઉપાધિ આવે એમ નથી. જો પરપદાર્થ જ્ઞાનમાં જણાય અને જ્ઞાનને ઉપાધિ આવે તો બીજી નીતિમાં લીધું છે એ પ્રમાણે ત્રણ કાળ ત્રણ લોકને જાણતા સર્વજ્ઞતા અથવા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે, એને વધુમાં વધુ ઉપાધિ થાય. જો અન્ય પદાર્થને જાણવાથી ઉપાધિ થતી હોય તો કેવળી સર્વજ્ઞને સૌથી વધારે ઉપાધિ થાય. લોકોમાં કહેવત પડી છે કે જાણ્યાનું ઝેર છે, એ વાત સાચી નથી. સાચી છે, ખોટી વાત છે. જાણ્યાનું ઝેર નથી પણ મમત્વનું ઝેર છે. જાણ્યાનું ઝેર હોય તો આ મૃત્યુ નોંધનું કોલમ વાંચે છે છાપામાં, મૃત્યુ નોંધની કોલમ આપે છે ને, ઘાંચી મરણ મહેમણ મરણ તો કાંઈ એમાં જોવે છે, સામું ન જોવે, મથાળું જોડીને છોડી દે, કોણ કોની વિગત લખી છે એનો વાંચે. જાણ્યાનું ઝેર નથી, જાણવાથી ઉપાધિ નથી, પણ જો પોતા એમાં ક્યાંક પોતાના સંબંધવાળું હોય, પોતાને સંબંધ હોય, એટલે જ્યાં પોતાપણું થતું હોય તો એનું એનું ઝેર એટલે એનું દુઃખ થાય છે. ખરેખર જાણ્યાનું ઝેર નથી. જાણવું બે પ્રકારે, એક તો પરપદાર્થને રાગદ્વેષ મોહ ભાવે જાણે છે, એટલે એવા ભાવ સહિત જાણે છે, રાગ સહિત મોહ સહિત દ્વેષ સહિત, તો એને જરૂર ઉપાધિ આવે છે. પણ એક પોતાને જાણતા અન્ય પદાર્થનું જ્ઞાનમાં પ્રતિબિંબ થઈ જાય તો એથી કાંઈ જ્ઞાનને ઉપાધિ આવતી નથી, એથી જ્ઞાનને ઉપાધિ નથી આવતી. પણ પોતે આકર્ષિત થઈને પરપદાર્થમાંનો અવલંબન લઈને ઉપયોગ મૂકે તો એને ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે, આકર્ષણને લઈને, કે આ ઠીક છે આ ઠીક નથી, તો એને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. એટલે જાણવા જાણવું એક વાત છે અને રાગ દ્વેષ સહિત જાણવું તે બીજી વાત છે. જાણવું એક વાત છે અને સારું નરસું જાણવું બીજી વાત છે. જો પદાર્થ સામો પદાર્થ સારો નરસો હોય તો દરેકને સારો નરસો લાગવો જોઈએ, પણ એક જ પદાર્થ એકને સારો લાગે ને બીજાને સારો નહીં લાગે. તમે એમ કહો કે મને ચૂરમું ભાવે છે, ઓલો કહે કે મને ચૂરમું નજરે જોવું ગમતું નથી, કેમ મને અપખે પડી ગયું છે, એમ કે શું કેમ અપખે પડી ગયું, મને તો ઉલટી થાય, ચૂરમું ચૂરમું છે. તો એક જ ચીજ એકને રાગનું કારણ છે, એકને દ્વેષનું કારણ છે, જો ચીજ રાગદ્વેષ કરાવતી હોય તો આવું ન બને. પ્રત્યક્ષ પણ એમ જોવામાં આવે છે કે રાગથી અથવા દ્વેષથી એને જોવામાં આવે છે, એવી કલ્પના કરવામાં આવે છે. પણ અહીંયા તો કહે છે કે જાણવું એ રાગનું કારણ નથી, ઉપાધિનું કારણ નથી, દ્વેષનું કારણ નથી, મોહનું કારણ નથી. અવલંબન પોતાનું અવલંબન છોડીને પરનું અવલંબન જીવ ક્યારે લે કે પરનું આકર્ષણ હોય ત્યારે. ઘરના છોકરા ભૂખે મરતા હોય અને પાડોશીને ક્યારે ખવડાવે? ખવડાવે કોઈ કે મૂર્ખાઈ થઈ ગઈ હોય ત્યારે, નાનપણ થઈ ગયું હોય ત્યારે, કે બીજું કઈ થાય? એમ પોતે દુખી થાય, પોતાનું અવલંબન લે નહીં સુખ માટે, અને પાગલપણથી સુખ માટે પરનું અવલંબન લે એમ છે. એટલે એ કરવા યોગ્ય નથી. પણ અહીંયા તો મુદ્દો જરા સૂક્ષ્મ છે કે જ્ઞાનમાં પર પદાર્થ જણાય તેથી જ્ઞાનને ઉપાધિ થાય કે તેથી આત્માને દોષ થાય એમ નથી. ખરેખર જાણ્યાનું ઝેર નથી. અવલંબન લે એટલો દોષ છે, પણ જાણવું તે દોષ નથી. જાણવું એક વાત, અવલંબન લેવું બીજી વાત, એમ બે વાત એક જ પરિણામમાં જુદી પાડવી જોઈએ. જાણવું સ્વભાવ છે, જ્ઞેયોનું જણાવવું તે સ્વભાવ છે, અને જ્ઞાનનું જાણવું તે સ્વભાવ છે. જો જાણવું તે સ્વભાવ છે એને દોષરૂપ સ્વીકારવામાં આવે, એને જ દોષ સ્વીકારવામાં આવે, તો ગુણને દોષ માનવા જેવું થશે, સ્વભાવને દોષ માનવા જેવું થશે. તો આત્મામાંથી જ્ઞાનનો નાશ કરવાનો પ્રયત્ન કરવો પડશે. એવી ભૂલ કરે છે ધર્મના ક્ષેત્રમાં જીવો. આ સુરદાસનો આવે છે બિલ્વમંગળ, આંખથી રૂપ દેખાતું હતું અને રૂપ દેખાવાથી રાગ થતો હતો, તો આંખને ફોડી નાખીએ તો આ એક રાગ થવાનું મટે. એને આંખ ફોડી નાખી, આંખમાં સુયા મારી દીધા, હવે દેખાશે શું કરશે? હવે કલ્પના થશે તો જે રંગ ઉપર એને, જે વર્ણ ઉપર એને રાગ થતો હતો એ વર્ણ પછી દેખાશે, પછી શું થશે? દ્રષ્ટાંતો છે, પણ એ તો ઇતિહાસમાં તો ગમે તે હોય, કહેવાનો મતલબ એટલો છે કે જો જાણવાથી દોષ થતો હોય તો જ્ઞાનનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એવી જ રીતે આ વિકલ્પનું છે, વિકલ્પ છે એ જ્ઞાનમાં જણાય છે, તો કે વિકલ્પનો નાશ કરો, વિકલ્પને જાણે એવા જ્ઞાનનો નાશ કરો, જ્ઞાકાર જ્ઞાનનો નાશ કરો. એ રીતે જ્ઞાનનો નાશ કરવાથી તો આત્માનો નાશ કરવાનો પ્રસંગ આવશે. સમયસારના પરિશિષ્ટમાં અનેકાંતના 14 બોલ છે, એમાં આ વિષય મુખ્યપણે લીધો છે આચાર્ય ભગવાન ગુરુદેવે. બહુ સરસ સ્પષ્ટીકરણ પ્રવચનોમાં કર્યું છે, અને ત્યાં આચાર્ય ભગવાને તો આવી રીતે વસ્તુના સ્વરૂપને નહીં સમજનારને પશુ કયો છે. પશુ એટલે પશુ ગતિમાં જવા માટે જે સ્વરૂપ જ્ઞાનને વિશે મૂંઢ છે અને જેને લઈને પશુ ગતિ થાય છે, એટલે એને અત્યારથી ભાવિ નિગમ નહીંથી એને પશુ કહેવામાં આવે છે. પરપદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી. પરપદાર્થને જાણવું એ તો વસ્તુનું સ્વરૂપ છે. સ્વપદાર્થનું જાણવું, પરપદાર્થનું જાણવું, સ્વપરપદાર્થનું એક સાથે જાણવું એ જ્ઞાન આત્માનું વસ્તુનું સ્વરૂપ છે. એ તો એ કંઈ ઉપાધિનું કારણ નથી. જાણતા ઉપાધિ કરે તો ઉપાધિ થાય છે, જાણતા ઉપાધિ ન કરે તો થતી નથી. આ સીધી વાત છે. એ તો સામાન્ય દ્રષ્ટાંતથી સમજાય છે કે અનિર્ણય જ્ઞાનમાં જણાવવા છતાં જેને પોતાના ઉદય સાથે સંબંધ છે એની એવા પદાર્થો સાથે જ જીવ રાગદ્વેષ કરે છે, બીજા પદાર્થો જાણીને ઉપેક્ષા કરી લે છે કે નથી કરતો, આપણે કાંઈ સંબંધ નથી, આપણે કાંઈ લેવા દેવા નથી, જણાય તો એને ઉપેક્ષા કરી જાય છે. આ તો એક સામાન્ય વ્યવહારની અંદર પણ સમજાય એવી વાત છે. એનો અર્થ શું કે જેને ઉદયમાન રૂપે પરિણામ રૂપે સંબંધ નથી એની સાથે એને રાગદ્વેષનું કારણ બનતું નથી. આ તો સીધી સીધી વાત છે. તો એટલું જ એને જાણવું રહ્યું કે મારે જો કોઈ પણ પદાર્થ સાથે સંબંધ નથી એવો હું ભિન્ન પદાર્થ છું, એમ જો પોતાની ભિન્નતા સમજવામાં આવે તો એને અન્ય પદાર્થો જાણીને એનાથી ભેદ વિજ્ઞાન થાય છે. અન્ય પદાર્થને જાણતા એનાથી જુદાપણાનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનથી એના ફળ સ્વરૂપે વિતરાગતા શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે, રાગદ્વેષ થતો નથી. ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં શું કરે છે જીવ કે અન્ય પદાર્થને અન્ય દ્રવ્ય ભાવને જાણતા એનાથી જુદાપણું અનુભવવાનો પ્રયત્ન કરે છે. તો અન્ય પદાર્થને જાણીને જુદો જાણે છે કે નહીં જાણતા જુદો જાણે છે, કે જાણતા એ જુદો છે એમ જાણે છે. તો જાણતા જુદો છે એમ જાણવું એ વિતરાગતાનું કારણ. તો એમાં જાણવું એ દોષનું કારણ થયું કે વિતરાગતાનું કારણ, કે વિતરાગતા માટે જાણવું એ દોષનું એ ઉપાધિનું કારણ નથી. ચારિત્ર ના દોષથી અવલંબન આવે છે, એટલો દોષ છે. દર્શન થી એકત્વ બુદ્ધિ એ નહીં, તન્મય પણ એ નહીં. નાની પર પદાર્થને તન્મય ભાવે જ અવલંબતા નથી. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ પર પદાર્થને તન્મય ભાવે અવલંબીને જાણે છે. આમ છે, તન્મય થતા નથી, એનું જ્ઞાન છૂટું રહે છે, જ્ઞાન જુદું રહે છે, જાય છે ઉપયોગ પર પદાર્થ ઉપર. પણ એ જ્ઞાનને બરાબર જાણવું છે કે ઉપયોગ જુદો, જાણનાર જુદો, પદાર્થ જુદો, જાણનાર ઉપયોગ પદાર્થને સ્પર્શતો નથી, પ્રવેશતો નથી, પર પદાર્થ જ્ઞાનમાં આવતો નથી એવું ભિન્નપણું બરાબર અનુભવમાં રહે છે. ભિન્ન અસ્તિત્વને બરાબર, ભિન્ન અસ્તિત્વને રાખીને એ જાણે છે, તેથી એના ત્યાં એને જુદાપણાનું જ્ઞાન થાય છે. અને જુદાપણાનું જ્ઞાન તે ભેદ જ્ઞાન છે, એનાથી વિતરાગતાની ઉત્પત્તિ થાય. એમ સર્વ પદાર્થને જાણતા એની ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલુ છે. હા, અલ્પચારિત્રનો દોષ છે પણ ભેદ જ્ઞાનનું મુખ્ય પ્રવર્તન છે, તેથી એ સમયે સમયે ભિન્ન પડતા પડતા મુક્ત થઈ જાય છે. મુક્ત થવાનો પ્રયત્ન અને પ્રક્રિયા ચાલુ જ છે પ્રતિ સમય. એમ કેમ બે ને ભેદ જ્ઞાનમાં પર્યાર્થિક નહીં ને દ્રવ્યાર્થિક નહીં, બેની પ્રવૃત્તિ હોય છે ખરી.
ચક્ષુ બંધ કરે તો શું
થાય? ચક્ષુ બંધ કરવાનો તો શું વાત છે ત્યાં, કે વસ્તુના સ્વરૂપને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા માટે જ્યારે એક અપેક્ષાથી જાણવી છે ત્યારે બીજી અપેક્ષાને વચમાં લાવવી જોઈએ નહીં, એનું નામ ચક્ષુ બંધ કરવાની વાત છે. જ્યારે દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુના દ્રવ સ્વરૂપને જાણવું છે ત્યારે પર્યાયાર્થિક નહીંનો ચક્ષુ બંધ કરીને જાણે તો એ સારી રીતે જણાય છે. એ જ રીતે જ્યારે વસ્તુનું ભેદ સ્વરૂપ પર્યાયાર્થિક નહીંથી જાણવું હોય, ગુણ પર્યાયના ભેદો, ત્યારે એને દ્રવ્યાર્થિક નહીંનો ચક્ષુ બંધ કરીને પર્યાયાર્થિક નહીંથી બરાબર વસ્તુનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. એટલે ત્યાં તો એમ કહેવાની વાત છે કે એક અપેક્ષા જાણવાના એક દૃષ્ટિકોણમાં એ બીજા દૃષ્ટિકોણને ભેળવતા ખીચડો થાય છે. એવી રીતે કદી નય જ્ઞાનની પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. એમ કહેવું છે. જે અપેક્ષા એ જે નહીં છે વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવે છે, તે અપેક્ષા એ તે નહીં છે વસ્તુનું સ્વરૂપ 100% તેવું છે એમ લેતા હતા. એ 100% નો અર્થ શું કે બીજી ચક્ષુ બંધ કરી દીધી છે એવી વાત છે. એમાંથી કોઈ ઊંધું પકડે તો એવું પકડે કે તો પછી જે સાપેક્ષા ન આવે એ વાત ન રહી, નિરપેક્ષ નહીં ની વાત કરો છો તમે. તત્વાર સૂત્રમાં તો સાપેક્ષા નયા એમ કહ્યું છે, એવું સૂત્ર છે. પછી એ પ્રમાણ જ્ઞાન રાખીને વાત છે, ત્યાં સાપેક્ષ નહીં છે ત્યાં પ્રમાણની અપેક્ષા છે. પ્રમાણમાં બીજો નહીં આવી જાય છે પણ પ્રવૃત્તિ નથી, ઉપયોગમાં નહીં જ્ઞાનમાં એની પ્રવૃત્તિ નથી. પૂંછડું હાથમાં આવતો હાથી દોરડા જેવો છે અને હાથીનો કાન હાથમાં આવ્યો તો હાથી કપડા જેવો છે એમ થઈ જશે. આખો આખો હાથી એમ જ માનશે. બીજો નહીં જો સર્વથા બંધ કરવામાં આવે તો, સર્વથા શબ્દમાં પણ અપેક્ષા છે એમ જ હોય ને, એમ જ હોય. અનેકાંત રહીત જ એકાંત હોય તો જ એકાંત સમ્યક હોય, નહીતર તો એકાંત મિથ્યા થાય. અને એવી જ રીતે મિથ્યા અનેકાંત પણ ઘણા કરે છે કે આત્મા આત્માનું કરે, આત્મા પરદ્રવ્યનું પણ કરે, અથવા અંતર ત્રિકાળીના અવલંબને પણ ધર્મ થાય, દ્રવ્યાર્થિક નિશ્ચયના અવલંબને પણ ધર્મ થાય, અને વ્યવહારની પર્યાય અને દરેયાર્થિક નિયના અવલંબને પણ ધર્મ થાય. એ પછો મિથ્યા અનેકાંત છે. મિથ્યા એકાંત ને મિથ્યા અનેકાંત નું સ્વરૂપ સમજવું જોઈએ, સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત નું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. એમને એકાંત ને અનેકાંત ના નામે ગપ્પા મારે એવું ચાલે એવું આમાં નથી. શું કહે છે, ત્રણ કાળ ત્રણ લોક ને જાણતા સર્વજ્ઞતા અથવા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. મિથ્યા દ્રષ્ટિ વસ્તુના સ્વરૂપનું જેને જ્ઞાન નથી એ એમ સ્થાપે છે કે પર પદાર્થને જાણતા જ્ઞાનને ઉપાધિ આવે છે. ત્યારે જ્ઞાની એમ કહે છે કે ત્રણ કાળ અને ત્રણ લોકને જાણતા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે, સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. અને સર્વજ્ઞતા ત્યાં જ હોય કે જ્યાં સંપૂર્ણ વિતરાગતા હોય, ત્યાં જે સંપૂર્ણ વિતરાગ હોય તે જ સર્વનો જ્ઞાતા હોય, તેને જ સર્વનું જ્ઞાન હોય કે જે સંપૂર્ણ વિતરાગ હોય. રાગી હોય અને સર્વજ્ઞ હોય એમ કદી બને નહીં. અન્ય મતમાં આ તકલીફ છે. સ્વતંબરમાં એ ગડબડ કરી છે કે ભગવાનને રાગ ઠરાવે અને સર્વજ્ઞ પણ ઉપણ ઠરાવે. ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાતા કહે અને રાગરૂપ પ્રવૃત્તિ પણ બતાવે, એવું કદી બની શકે? પછી 13મું ગુણ સ્થાન રાખતા તો 12મા ગુણ સ્થાને પૂરી થાય છે. એને રાગ કેમ થાય કે આમ કરો ને? એનો આહાર નો રાગ થાય, એનો ભિક્ષા નો થાય, એનો દેહ નો થાય, કોઈ નો થાય, સમોસરણ નો ન થાય, પોતાની પર્યાય નો ન થાય. રાગ રાગ અનંતમાં ભાગે પણ રાગ ઉત્પન્ન થાય નહીં. બુદ્ધિપૂર્વક નો તો પ્રશ્ન જ નથી, અબુદ્ધિપૂર્વક નો ન હોય તો આ બુદ્ધિપૂર્વક નો સ્થાપે છે. ભગવાન ભક્તોના કાર્યો કરે એવો રાગ ભગવાનને હોય અને એ ભગવાન ત્રણ લોકના જ્ઞાતા દ્રષ્ટ જ્ઞાનના ત્રિકાળ વેતા હોય, એ વાત બની શકે એવું નથી. ત્રણ કાળ ત્રણ લોક ને જાણતા સર્વજ્ઞતા અથવા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. એમાં ત્રણ કાળ ત્રણ લોક ને જાણનારને ત્રણેય કાળના પદાર્થોની ઉપાધિ સિદ્ધ થતી નથી પણ જ્ઞાનની પૂર્ણતા સિદ્ધ થાય છે. ગુણ પૂરેપૂરો શુદ્ધ થઈ ગયો છે અને ગુણની શક્તિ વિકાસ પામી ગઈ છે. જ્ઞાન ગુણ પરિપૂર્ણ શુદ્ધ થયો છે એમ લેવું છે. એ રીતે સિદ્ધ થાય છે. વિતરાગ થાય તે જો એ વાત લીધી છે કે વિતરાગ થાય તેને જ્ઞાન સ્વભાવની પરિપૂર્ણતા થાય. વિતરાગ થાય તો પૂર્ણ વિતરાગ થાય. જ્યારે આત્મા પૂર્ણ વિતરાગ થાય ત્યાર પછી એને જ્ઞાન સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે. બારમા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ દશાથી આ પછી તેરમા અનંતર સમયે તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટે છે. કોઈ કેવળ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક નો અંશ માત્ર રાગ હોય, એક એક અણુ પણ માત્ર રાગ નો સદભાવ હોય એવું બની શકે નહીં. ત્રણ કાળ ત્રણ રૂપ ને જાણતા જગતમાં તો કેટલાય અનિષ્ટ પ્રસંગો બનતા હોય છે, કેટલાય ઈષ્ટ પ્રસંગો બનતા હોય છે. સિદ્ધ ભગવાનને સિદ્ધાલયમાં બીજા તીર્થંકરો બીજા કેવળીઓનું નિર્વાણનું જ્ઞાન થાય છે. જો આ મુક્ત થયા, બીજા આત્માઓ પણ મુક્ત તો બહુ સારું થયું. ત્યાં નથી સારું થયું કે તે મુક્ત થયા. કોઈ નિગોદમાં જાય છે, કોઈ મોક્ષમાં જાય છે, એવું અનંત એક સાથે જણાય છે. એવા અનંતા પર્યાયો એક સાથે જણાય છે. કિંચિત માત્ર ઉપાધિ થતી નથી, કોઈ ઉપાધિ નથી. એકનો યે ને બીજીનો ઉત્પાદ ગચમાં આતરો નથી પડતો. ગચમાં એક સમયનો આતરો નથી. જે સમયે બારમા ગુણ સ્થાનનો વ્યય તે જ સમયે તેરમા ગુણ સ્થાન. અનંતર એટલે વચ્ચે, પછી વચ્ચે ક્યાંય આતરો ન પડે એનું નામ અનંતર સમય છે. શું બાર અને તેર ગુણ સ્થાન વચ્ચે કોઈ સમયનો આતરો ન પડે. પર્યાય બદલાય પણ એ આગળની પર્યાય બદલાય છે, પણ એક સમયમાં બદલાય છે. પહેલા ઉત્પન્ન થઈ હતી એ વ્યય થાય છે, એ જ સમયે બીજી ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ઉત્પાદ ધ્રુવનું સ્વરૂપ બરાબર વસ્તુનું બંધારણ કેવી રીતે છે એ સમજાવવું જોઈએ. મિત્ર ગોટાળો થાય, જેમ કે એક કાટ લાગેલી છરી છે, એનો કાટ જાય અને ચળકાટ નીચેથી આવે એ એક જ સમય છે, બીજો સમય નથી. એમ છે બીજે જેમ બીજે આવે છે ક્યાં કે કરણલબ્ધિના પરિણામમાં પછી અનંતર સમયે સમ્યક દર્શનની ઉત્પત્તિ છે. શું એટલે કરણલબ્ધિમાં આવેલાને જીન કહેવામાં આવે છે. અનંતર સમયે સમ્યક દર્શનની ઉત્પત્તિ છે, પછી ઉધાર નથી. કે કરણલબ્ધિમાં આવી ગયો જી, પછી સમય જશે, એક સમય પણ જશે અને પછી સમ્યક દર્શન થશે એમ નથી. જ્યાં જ્યાં એનું અનુસંધાન છે ત્યાં આવે છે. તારા આત્માને છોડીને અન્ય પદાર્થ ને જાણવા માટે જે તારા ઉપયોગ ને એ બાજુ લંબાવે છો અને આલંબન લે છો એમાં તારું એ જ્ઞાને સાચું નહીં. એને અમે આત્મા એનું આત્મ આત્માનું જ્ઞાન કહેતા નથી, એને શુદ્ધ જ્ઞાન કહેતા નથી. કારણ કે વિભાવ છે એ જ્ઞાન, અને એમાં દુઃખની ઉત્પત્તિ થાય છે, સુખની ઉત્પત્તિ થતી નથી. અહીંયા તો વિતરાગ ભાવે જણાય છે એમ કે હા, જાણતા એટલે પર પદાર્થ જ્ઞાનમાં જણાતા જ્ઞાનને ઉપાધિ નથી એમ લેવું. જાણતાનો અર્થ જણાતા તે જ્ઞાનની ઉપાધિ નથી. એમાં શું છે કે એ તો એમ કે છે કે તું પર પદાર્થ ને જાણતા જ્ઞાને નથી ને સુખે નથી એમ કે છે. નહીં, જાણવા જાય છે તો એ તારું જ્ઞાને નથી ને એમાં તને સુખે નહીં થાય. અહીંયા દોષ ની વાત લેવી છે, અહીંયા ગુણ ની વાત લેવી છે. ઉલટી સુલટી વાત છે, એક વાત નથી, ઉલટી સુલટી વાત છે. એમ કે જાણવા જાણવામાં ફેર છે. રાજમલજી જ્યાં વાત લે છે ત્યાં તો કહે છે કે નમઃ સમય સારાય તું આત્મામાં લીન થાય. તારા ઉપયોગ ને આત્મામાં રાખ. ઉપયોગ તારો બહાર જાય છે, પર પદાર્થ નું અવલંબન લે છે. એને જાણતા જ્ઞાને નથી, એને જાણતા સુખે નથી. પણ એ તો પોતે જાણવા જાય છે એવા અવલંબન ની વાત છે. પણ જે જ્ઞાનમાં પર પદાર્થ જણાય છે, જાણવા જાતો નથી છતાં જણાય છે, તો એ કઈ જ્ઞાન નો દોષ નથી એમ કેમ છે? જાણવા ન જાય છતાં જ્ઞાનમાં જણાઈ જાય તો એ કઈ જ્ઞાન નો દોષ નથી? એને જાણવું નથી છતાં જણાય તો એનાથી ભિન્નતા કરે, આ તો ભિન્ન છે, આ તો ભિન્ન છે, નિષેધ કરે છે, તો એને જાણવાનો દોષ નથી. એ તો એનાથી છૂટો થતો જાય છે, મુક્ત થતો જાય છે, એમ વાત છે. ખરેખર ઉલટું સુલટી પ્રવૃત્તિ છે. એક જ્ઞાનની પરના અવલંબન વાળી પ્રવૃત્તિ છે, એ જ્ઞાનની અનુચિત પ્રવૃત્તિ છે. એ જ્ઞાન સ્વાવલંબનમાં રહેવા માટે પ્રવર્તમાન છે, પુરુષાર્થમાન છે, અને એ પ્રવૃત્તિ કરતા અન્ય જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે તો એનો જ્ઞાનને દોષ નથી, કેમ કે એ તો જ્ઞાનની શુદ્ધતા અને નિર્મળતા છે. અથવા ભેદ જ્ઞાનમાં ઉતારવું હોય, પોતા ઉપર ઉતારવું હોય, પ્રયોગમાં ઉતારવું હોય તો એમ ઉતારી શકાય કે અન્ય પદાર્થ સાથે મારે કાંઈ પણ સંબંધ નથી એવો નિશ્ચય કર્યા છતાં અન્ય પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય અને મારે ન જોડાવવું હોય તો શું કરવું? કે એ તો મારી શુદ્ધતાને લઈને એનું પ્રતિબિંબ પડે છે. એમાં હું અન્ય પદાર્થને જોતો નથી, મારી શુદ્ધતાને જોઉં છું, એમ જુદો પડી જાય તો એને અન્ય પદાર્થનું જે જાણવું થઈ ગયું એનો દોષ નથી. ખરેખર એને અન્ય પદાર્થ ને નહીં જાણતા પોતાની શુદ્ધતાને જાણે છે, ત્યાં તો પોતાને જાણે તો એમાં દોષ નથી. અહીંયા તો શું છે, એવું એક મતાંતર ચાલે છે અન્ય મતમાં, એક વેદાંત ની અંદર એવું એક મતાંતર ચાલે છે કે જ્ઞાનમાં અન્ય પદાર્થ જણાય એ જ જ્ઞાનનો દોષ છે, માટે જ્ઞાનમાંથી જ્ઞેયોને ભૂસાડી નાખવા જોઈએ અને કાઢી નાખવા જોઈએ. કે છે કે તું જ્ઞાનની શુદ્ધતાને અને જ્ઞાનના સ્વભાવને મટાડવા ઊભો થયો, એમાં તો તું તારા સ્વરૂપનો નાશ કરવાનો અભિપ્રાયમાં નાશ કરવાની વાત કરે છો. અભિપ્રાયમાં નાશ થાય છે, વસ્તુના સ્વરૂપનો તો નાશ થતો નથી, પણ મિથ્યા અભિપ્રાયથી નાશને કલ્પે છો. તો ખરેખર ભૂલ કરે પોતે અને દંડ આપે બીજાને, અસરળતામાં એમ જ કરે છે ને. સરળતામાં શું કરે છે, બીજાના દોષ ને જ પકડે. પોતાનો દોષ થાય તો કપણી તમે આમ કર્યું માટે આમ થયું, અમને અમે એમ કર્યું એમ નથી, તમે આમ કર્યું માટે અમે આમ કર્યું, મૂળ વાત તમારો છે એમ. ખોટી વાત છે, તારો દોષ તારે લઈને છે, તારો દોષ કોઈ બીજાને લઈને છે એ વાત તદ્દન જૂઠી છે, 100% જૂઠી છે. વિતરાગ થાય તેને જ્ઞાન સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે છે. વિતરાગ થાય એટલે જે સંપૂર્ણ નિર્દોષ થાય, સર્વદોષ રહિત થાય, તેને જ્ઞાન પૂરેપૂરું પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, દોષ અઢાર દોષ રહિત અરિયંત ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. દોષ સહિત અરિયંત ભગવાનનું સ્વરૂપ સ્થાપી શકાય, અઢાર દોષ રહી છે. જૈનના નામે આમાં ઘણી ગડબડ થઈ છે. શ્વેતાંબરમાં મુનિરાજ છે ત્યાગી છે, શ્રાવક છે દેશ ત્યાગી છે, અને મુનિરાજ છે સર્વસંગ સર્વ ત્યાગી છે, અને સર્વજ્ઞ છે એ તો મુનિઓના ઇન્દ્ર છે, મુનિન્દ્ર છે. સર્વજ્ઞને કેવડીને શું કહેવાય છે? મુનિન્દ્ર કહેવાય છે. તો મુનિરાજ હોય ત્યાગી ને વૈરાગી હોય, અને મુનિન્દ્ર હોય પાછા આભૂષણ ગ્રહણ કરે, એને આભૂષણ ગ્રહણ કરેલા હોય, એ વાત કેવી રીતે બને? જે ઓછા ગુણવાન હોય, અપૂર્ણ ગુણવાન હોય, એને તો બારમાં એકદમ ત્યાગ ને વૈરાગ દેખાય, पूरे पूरा गुण प्रकट है ने वैराग्य न देखाए एवं तो कभी बने
नहीं।
दूषित कल्पना थी है कि वितराग होने एम बनी सके संपूर्ण जो निर्दोष थाय तेने ज केवल ज्ञान आदि स्वभाव की पूर्णता प्रगटे अने एमा त्रण काल त्रण लोक ने जणाय तो एनो गुण प्रगट थयो छे एमा कोई उपाधि ने दोष आवते नथी। લંગોટી પહેરી હોય કે ખાલી એવી રીતે એકાદો વસ્ત્ર વિતાડ્યું હોય પછી વધતું જાય દિવસે જેમ શિથિલાચાર વધતો જાય તેમ તેમ પરિગ્રહ બુદ્ધિ પણ વધતી જાય પરવાનો નથી ભગવાન કરતા તું કઈ વધારે ડાયો એમ છે ભગવાને જે માર્ગ પ્રસિદ્ધ કર્યો વ્યવહાર નિશ્ચયયુક્ત એ માર્ગે ચાલીને અનુભવીને અનુભવ સિદ્ધ માર્ગને પ્રસિદ્ધ કર્યો હવે જે અનુભવથી સિદ્ધ થયેલી ચીજ છે એમાં છદમસ્ત અલ્પજ્ઞાની અને રાગી દ્વેષી જીવો ફેરફાર કરે એ વાત કેટલી વ્યાજબી છે કેટલી ઊંચી છે એ જરાય વાત યોગ્ય નથી ડાક્ટર ઘરે આવે તો ડાક્ટરીમાં માથું મારવાનું જે ડાક્ટર ગડબડ કરે તો કે હું ડાક્ટર કે તમે ડાક્ટર છાનામાં ના બેઠો કોર્ટમાં જાય તો વકીલને એનામાં માથું મારવા દે નહીં જે જ્ઞાનના જે લાઈનના નિષ્ણાત હોય છે એમાં જે નિષ્ણાતનો હોય એનું ડાપણ શું કામ લાગે જે વિષયના જે નિષ્ણાત એક્સપર્ટ હોય છે એમાં જે હાવ એ વિષયના અજાણ હોય એનું ડાપણ શું કામમાં લાગે એમ જે મોક્ષ માર્ગ પૂર્ણ કરીને માર્ગ ફળ એવા મોક્ષને પામ્યા સ્વાનુભવથી સિદ્ધ કરીને સંપૂર્ણ વિતરાગ થયા એમાં રાગી દ્વેષીને સંસારીને છદમસ્ત જીવનનું ડાપણ એમાં શું કામ લાગે નહીં અત્યારે દેશકાળ ફેરફાર છે ત્યારે બધો ફેરફાર કરી નાખો એવું ચાલે સિદ્ધાંત તૂટે વસ્તુનું સ્વરૂપ ત્રણેય કાળે એક રૂપ છે તો શ્વેતાંબરો ફેરફાર કર્યો ને દિગંબરો એ જ દશા કરે છે એ બધા ખરેખર તો કઠોર પડે એવી વાત છે કઠણ લાગે એવી વાત છે પણ દિગંબરના લેબાસમાં શ્વેતાંબર છે જે લોકો દેશકાળ અનુસાર દિગંબરીને પણ ફેરફાર નો સિદ્ધાંત સ્વીકારે છે કે અમારે અત્યારે આ કાળમાં અમારું દિગંબરમાં પણ જંગલમાં ના રહીએ ને ગામમાં રહીએ ને મકાનમાં રહીએ ને ફલાણું ઘાસ પાથરીને સૂઈએ ને આમ કરીએ ને તેમ એ બધો ફેરફાર દિગંબરના લેબાસમાં સ્વતંબર થવાની વાત છે વધારે આગળ વધી ગયા લોકો હવે એ દિશામાં પગલા માંડ્યા બીજું કાંઈ નથી પ્રયાણ કર્યું છે બાકી એક જ વાત છે બે વાત એમાં ધર્મ કે શિથિલતા વધારવાની મહેનત કરે છે ધર્મ તોડવાની વાત છે ધર્મ ટકતો નથી પણ ધર્મને અને ધર્મના સિદ્ધાંતને તોડવાની વાત છે અને ત્યાં ચોથું ગુણ સ્થાન ન રહે ત્યાં અગ્રહિત મિથ્યાત ન રહે ગ્રહિત મિથ્યાત ઉત્પન્ન થાય જ્યાં બુદ્ધિપૂર્વક સિદ્ધાંત તોડતા હોય કોઈ પણ ત્યાં એને ગ્રહિત મિથ્યાત લાગુ પડે છે અગ્રહિત મિથ્યાત રહેતું નથી એટલે તીવ્ર મિથ્યાતની દશામાં એવું બને છે એમ કે છે ગ્રહિત ને અગ્રહિતમાં ફેર શું કે અનાદિનું અગ્રહિત તો છે ગ્રહિત ક્યારે કર્યું મિથ્યાત તીવ્ર થયું દર્શનમાં વધી ગયો ત્યારે એ ગ્રહિતમાં આવે છે એક સિદ્ધાંત તૂટે એટલે ગ્રહિતમાં આવી જાય કેમ કે સિદ્ધાંત અનુસાર વસ્તુ સ્વરૂપ છે ને વસ્તુ સ્વરૂપ અનુસાર સિદ્ધાંત છે, એટલે એના એના જ્ઞાનમાં મિથ્યા કલ્પના થઈ ગઈ વસ્તુના સ્વરૂપની. બહુ મુશ્કેલી શું કરવા, બહુ મુશ્કેલી છે સમજાવવા જોઈએ, શું કરવા બહુ મુશ્કેલી છે. સર્વજ્ઞએ કહ્યું એમ માનવું એમાં મુશ્કેલી શું, તોડવામાં મુશ્કેલી છે. સર્વજ્ઞ જેવા સર્વજ્ઞની સામે પડવાની વાત છે. હા દુકાનદારી તો એમ જ ચાલે, વેજીટેબલ ઘી ભેળસેળ કરનારો એમ કે મારી દુકાને ભેળસેળ કરેલી ચીજો મળશે, જેને આ ગામમાં ભેળસેળ કરેલી ચીજો ખરીદવી હોય અને સસ્તી ચીજો ખરીદવી હોય મારી દુકાને આવે એવું મોડ બોર્ડ મારીને બેસે તો એની દુકાન કીધી આવે કેટલી ચાલે, અહીંયા શુદ્ધ મળશે એમ લખે. પછી છેતરાનારા છેતરા જેને પરીક્ષા ના હોય છેતરા. તો એવું છે કે બજારમાં બાર આનાને તાવડી લેવા જાય તો ટકોરો મારીને લે છે, ધર્મ કાંઈ તાવડી કરતા સસ્તો છે કે પરીક્ષા કર્યા વિના એમને ચૂકાવી દે છે માણસો. બાર આના મફતના ન જાય, ઘરે જઈને તાવડી ફૂટી ન જાય એટલા માટે બરાબર પરીક્ષા કરે, તિરાડ ન દેખાય તો ટકોરો મારે, અવાજથી તો ખબર પડી જાય એનાથી સસ્તો ધર્મ છે કે કાંઈ તારો આગે છે ચલી આતી હૈ. એ તો ધર્મની કિંમત અવમૂલ્યન કરી નાખ્યું છે, ધર્મની કિંમત કાઢી નાખી છે એમ વાત છે. કાંઈ આગું આગું પાછું ચાલે એવું નથી. ગુરુદેવ કહેતા હતા એક શબ્દ એક માત્રા આમાં ફેરફા જે પરંપરા ચાલી આવી છે પૂર્વાચાર્યોની, કાંઈ એમાં આગું આગળ પાછળ ચાલે એવું નથી. આખું તત્વ બદલી જાય, ચાલ્યો જાય બિલકુલ સરળતા વાળો સીધે સીધો ચડી જાય. એને તરત ખબર પડે કે આ મારા આત્માને નિર્દોષ થવાની વાત કરે છે, આમાંથી જરૂર આ રસ્તે જતા મને નિર્દોષતા પ્રગટશે, મારા રાગ દ્વેષ મોહનો નાશ થશે અને આ જ વિતરાગનો પંથ છે, આ જ વિતરાગનો માર્ગ છે એને બરાબર સમજાય એવી વાત છે. જો પોતાને વિતરાગ થવું હોય તો સમજાય એવી વાત છે. વિતરાગ થવું હોય તો કાંઈ મુશ્કેલી નથી, બાકી પોતાની રીતે ચાલવું હોય કુળધર્મની રીતે ચાલવું હોય તો મુશ્કેલી ઘણી પડે, અને સમાજને મુખ્ય કરવો હોય તો મુશ્કેલી ઘણી પડે. કેમ કે સમાજમાં વિકૃતિ ઘણી ઘૂસી ગઈ છે ત્રણેય ફિરકામાં. સમાજને આરે રાખવો હોય તો સમાજમાં તારે કાયમ માટે સંસારમાં જ રહેવું પડશે, આ તો છૂટા પડવાની વાત છે. કોઈ ન સમજે કોઈ ન માને તો કાંઈ નહીં, એકલો તારે રસ્તે ચાલ્યો જા, પણ માર્ગ છે સિદ્ધાંત છે એમાં કાંઈ તિલતુસ માત્ર ફેરફાર ચાલી શકે એવી વાત છે. પોતાનો હેતુ શુદ્ધ હોવો જોઈએ, માણસને શુદ્ધ દાનથી કામ કરવું જોઈએ, એમ હેતુ શુદ્ધ હોવો જોઈએ. મારે શુદ્ધ થવું છે, હું શું કરવા અહીં આવ્યો, કે મારા દોષ મટાડવા, મારું રાગ દ્વેષને મોહને અજ્ઞાન મટાડવા હું આવ્યો છું. આ હેતુ પકડીને પછી જે આ હેતુ સચવાઈને જે થતું હોય એ કરે તો એ માર્ગે જ ચાલે, હું માર્ગે જાય જ નહીં. અને એ ભૂલ્યો એ બધું ભૂલ્યો છે, પછી ક્યારે ક્યાં જઈ ક્યાં ઉડીને પડશે એનું પરિણામ એનો કાંઈ મેળ ખાશે નહીં, એ પરિસ્થિતિ છે સ્વાભાવિક છે. એટલે આ જરા સૂક્ષ્મ વિષય છે, પર પદાર્થને જાણતા ઉપાધિ નથી, જાણતા રાગ દ્વેષ નથી, જાણવું સ્વભાવ છે. સ્વભાવનું ગ્રહણ કર તો માત્ર જાણવું એ તો તારો સ્વભાવ છે, જ્ઞાન માત્ર તારો સ્વભાવ છે. એક જ્ઞાન માત્રમાં તો બાર અંગનો સાર ભરેલો છે, જ્ઞાન માત્ર આત્મા એમ કહીને બાર અંગનો સાર ખાંસી મૂકી દીધો છે એવો વિષય છે. સમજવામાં જરાક આગુ પાછું કરે આખું તત્વ ફરી જાય. જાણતા દોષ છે એમ માને આખું તત્વ ફરી જાય,
ફરી જાય,
સિદ્ધાંત બદલી જાય, ઉલટો થઈ જાય આખો. એમ જરા પણ ચાલે
વાસુદેવ.